કર્મ कर्म जबरदस्ती जीव ने पोताना आधीन करी ने दुखी करे अने राग द्वेष रूपे परिणाम आवे जीव ने कर्म काल में करी ना सके जीव पोते कर्म ना आधीन करी ने राग द्वेष करे
હવે એ કોનો ઉદય છે? નામ કર્મ નો. નામ કર્મ છે અઘાતી કર્મ. અઘાતી કર્મ નો ઉદય શેમાં આવે? સંયોગમાં આવે. આ સંયોગ શું છે? નો કર્મ. તો નો કર્મ નું શું છે? એનું પરમન છે. અને એનું પરમન જોઈને જીવ શું થયો? એના આધીન થયો. આધીન થયો એટલે શું માયનું? મારો અવાજ. આજે બેસી ગયો, આજે સારો આવ્યો, આજે ન ગવાયો, આજે બહુ સારું ગવાય, આજીન સારું ગવાશ, અજીન સારું બોલાશે. તો આ સમજાય છે? આધીન, આધીન, આધીનતાની વાત સમજાય છે? આધીન. તો શું થયું? એના આધીન થઈ ગયો. તો જ્ઞાની ધર્માત્મા અને અજ્ઞાનીમાં શું ફરક છે? કે જ્ઞાનીને પણ કર્મનો ઉદય આવે છે. કર્મનો ઉદય તો જ્ઞાનીને પણ આવે છે, પણ જ્ઞાની એના આધીન નથી થતા, જ્ઞાની એના પરાધીન નથી થતા. જો આની સાથે સાથે એક આપણે જે સૂત્ર છે, સૂત્ર આની સાથે આપણે લખતા જઈએ, બહુ જ સરસ એક મેસેજ હતો આ સૂત્રનો, બહુ સરસ સૂત્ર છે જે આપણે મંગળ સૂત્રમાં 7મો પોઈન્ટ આપણે લખી શકીએ આધીનતાનો, બરાબર છે? જે એકવાર આનું મથાણું એકવાર વાંચી લઈએ. પરંતુ ઉન કર્મો ને તેરા ક્યાં ભલા ક્યા, શું તારું ભલું કર્યું તું એના આધીન થઈને તારો શું ઉદ્ધાર થયો? કયો તું સુખી થયો? કર્મોના આધીન થઈને તને અનાકુળ સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થઈ, તને મોક્ષ થયો, તું છૂટ્યો કે તું બંધાયો, તું સુખી થયો કે દુઃખી થયો, તું આકુરિત થયો તો કે અનાકુળ થયો? થોડો આનો વિચાર કરીએ. તો આપણે આ ક્યારે કરીએ છીએ? પ્રતિ સમય, દીપ્તિબેન, પ્રતિ સમય કર્મનો ઉદય આવે છે અને પ્રતિ સમય આપણે એના અધીન થઈએ છીએ. અને જ્ઞાનીને પ્રતિ સમય કર્મનો ઉદય છે અને જ્ઞાની પ્રતિ સમય એના અધીન નથી થતો. જેટલો સમય, જેટલો સમય જ્ઞાની સંસારમાં શેષ સમ્યક દર્શન પછી જેટલો સમય સંસારમાં રહે, જેટલા ભાવ, એટલા ભાવ કર્મનો ઉદય આવશે કે નહીં? આવશે કે નહીં બોલો? આજે ક્ષણિક રાજા, ક્ષણિક મહારાજા આજે નરક ગતિમાં છે તો કર્મનો ઉદય નથી ચાલતો? ચાલે છે ને, પણ એના આધીન છે. બોલો, શ્રદ્ધા અપેક્ષા એના આધીન છે, સમ્યક દર્શન છે, ત્યાં સમ્યક જ્ઞાન છે, ત્યાં સમ્યક ચારિત્ર છે, અનંતાનુબંધીનો અભાવ છે, સ્વરૂપાચરણ ચારિત્ર છે, એટલી ત્યાં સુખની અનુભૂતિ છે. ખ્યાલ આવે છે? તો આધીન થવું કે આધીન ન થવું એ કોના હાથમાં છે? કર્મનો ઉદય કયો પ્રકારનો આવે એ આપણા હાથમાં નથી. એ કર્મના ઉદયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો એ આપણા હાથમાં નથી. કર્મનો ઉદય જલ્દી વયો જાય આવીને એ આપણા હાથમાં નથી. આપણને કોઈ અનુકૂળ ઉદય હોય તો વધારે રાખી શકીએ એ આપણા હાથમાં નથી, પણ આપણા હાથમાં છે કે એ ઉદયના કાળમાં આપણે એના આધીન ન થઈએ. અને આ ક્યારે આધીન નહીં થાય? ના ના, ક્યારે નહીં થાય આધીન? ક્યારે નહીં થાય? આ કળા ક્યારે શીખી શકશે? આનું એપ્લિકેશન ક્યારે કરી શકશે? જ્યારે એના અંતરંગમાં પ્રબળ તત્વનો નિર્ણય અને પ્રબળ તત્વનું જ્ઞાન અને ભેદ જ્ઞાન પ્રવર્તુ હશે ત્યારે એ જીવ આવતા કર્મના ઉદયના આધીન નહીં થાય. આ કોઈ બહુ સહેલી વાત નથી, આમાં અનંત પુરુષાર્થ માંગી લે છે. કોઈ આવીને આમ ઉદય એક એક પછી એક ઉદય આવે છે ને, તો એક પછી એક ઉદય બદલાય, આપણને ખબર પણ નહીં કે લાઈનમાં લાઈનઅપ, આપણે કહીએ ને લાઈનઅપ, કયો ઉદય કર્મનો ઉદય, કતાર કહીએ ને, કતાર ઇન ધ ક્યુ, યુ અન્ડરસ્ટેન્ડ, ક્યુમાં કયા કર્મનો ઉદય એક પછી એક ઊભો છે, વી ડોન્ટ નો, આપણને નથી ખબર. તો ઉદય બદલાતા કેટલી વાર લાગે બોલો? એક ઉદય બદલાતા આખા જીવનની રંગત બદલાઈ જાય. મેં તમને કેટલી વાર આપણે વાત કરીએ છીએ કે આ 11:30 થયા છે, 11:40 કર્મનો ઉદય કોનો ક્યારે કેવા પ્રકારનો આવી જશે ને ખબર નહીં પડે, કોના આધીન બેઠા છે. પોઈન્ટ સમજાય છે? હા, દશાથી આખી દિશા સમજાય છે. દશા જે છે એ બદલાઈ જાય, એનો કોઈ ભરોસો નથી ભાઈ. પોઈન્ટ બહુ ગજબ ગાથા છે. ચલો એકવાર ગાથા વાંચી લઈએ. જિસને લોક પ્રકાશક પર સ્વામિત્વ તુમ્હારા લુપ્ત કિયા, આવી ગાથા આવી બધાને દેખાય છે તો બધા સાથે ગાશું આપણે. જિસને લોક પ્રકાશક પર સ્વામિત્વ તુમ્હારા લુપ્ત કિયા, आत्मोत्पन्न सौख्य को भी उन कर्मों ने निर्मूल किया। अरे दीन उन कर्मज इंद्रिय सुख में ही संतुष्ट हुआ। कष्ट भोग नीरस भोजन के बंधन में तू। આપણે લાસ્ટ ટાઈમ આની થોડી ચર્ચા કરી હતી કે કોઈ રાજા બીજા રાજા ઉપર ચડાઈ કરી બેસે અને જીતી લે, એને પોતાના આધીન કરી લે અને પછી થોડુંક ભોજન આપી દે અને એમાં સંતુષ્ટ થઈ જાય, આ તો એવી વાત છે, ખબર પડે છે? કોઈ રાજા હતો, એ બીજા રાજાને આધીન થઈ ગયો, બીજા રાજા એને જીતી લીધો, એને જીતી લીધો હે, અને જીતીને પછી ખ્યાલ આવે છે, થોડી વસ્તુ આપી દીધી, થોડું ભોજન આપી દીધું, આ એક એક્ઝેક્ટલી એવી વાત છે કે આપણે મોહ રાજાના વશીભૂત થઈ ગયા, મોહ રાજાએ આપણને જીતી લીધો, આપણે એના આધીન થઈ ગયા, આપણે એના પરાધીન થઈ ગયા અને પછી થોડાક ઉદયમાં બે ચાર સામગ્રી સારી મળી ગઈ અનુકૂળ જે પણ બહારમાં, અને એમાં જીવ સંતુષ્ટ થઈ ગયો અને ભાવ પૂરો થઈ ગયો અને નવા કર્મો બાંધ્યા, મોહને પુષ્ટ કર્યો, અજ્ઞાન ભાવને પુષ્ટ કર્યો, રાગ દ્વેષની જડોને અધીન વધારે દૃઢ કરી અને ચાર ગતિમાં રખડવા ચાલ્યો ગયો। આ સ્થિતિ છે, ખ્યાલ આવે છે? જો હવે આપણે આ એક સૂત્ર લખીએ, આપણે જે મંગળ સૂત્ર લખી રહ્યા છે સૂત્રમાં તત્વો જો બહુ સરસ છે, તત્વો કા મનન, આ કર્મોના આધીન જીવ ક્યારે નહીં થાય, જ્યારે એના અંતરંગમાં શું હશે, તત્વો કા મનન, બોલો મારી સાથે, તત્વનું મનન, તત્વોનું ચિંતન, સાત તત્વનું ભેદ વિજ્ઞાન, સાત તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિનું શ્રદ્ધાન, જ્યારે અંતરંગમાં નિર્ણયપૂર્વક સ્વાધ્યાયપૂર્વક સમજણપૂર્વક અણુ અણુ કણ કણની સ્વતંત્રતાને સમજીને જ્યારે જીવ અંદરમાં તત્વનું મનન કરશે, તો એ તત્વના મનનમાં શું થશે, બીજો પોઈન્ટ શું થશે, મિથ્યાત્વ કા વમન, તત્વ કા, અરે બોલો, થાકી ગયા છો, તત્વો કા મનન, એના ફળમાં શું થશે, મિથ્યાત્વ કા વમન, મિથ્યાત્વનું શું થશે, વમન, એટલે મિથ્યાત્વનો શું થશે, અભાવ થશે, મિથ્યાત્વના અભાવનું એક જ કારણ છે તત્વ નિર્ણય અને તત્વ ચિંતન, મિથ્યાત્વ કા વમન, અને એ મિથ્યાત્વમાં વમન સાથે શું થશે, કષાયો કા શમન, સમજાય છે? પહેલા શું જશે, મિથ્યાત્વ, સમ્યક દર્શન થશે ને એટલે મિથ્યાત્વ, અને પછી ચારિત્ર દશા આવશે, ચારિત્ર દશા આવશે ને, રમવું, શ્રદ્ધા થઈ કે હું આત્મા છું, શ્રદ્ધા થઈ કે આ અંતરંગમાં જે પોતાનું ઘર છે, નિજ લોક છે, સ્વઘર છે, ખરેખર એ હું છું। આપણે બહારમાં એક ઉદાહરણ, કાલે રાતના મારે સ્વાધ્યાય ચાલ્યો તો બહુ ગજબ નિર્જરા ભાવનાની ચર્ચા ચાલી કે આપણે લોકમાં ઘર કેમ લઈએ, ઘર લો ને, ઘર ખરીદો ને, તો ઘર ખરીદો ફોટા પાડવા માટે, બોલો, ફોટા પાડવા માટે કે ખાલી રજીસ્ટ્રી કરવા માટે, કાગળિયા તૈયાર કરવા માટે, નેમ પ્લેટ લગાડવા માટે, બોલો, ઘર કેમ લો, ઘર કેમ લો છો, ખ્યાલ આવે છે? એમાં વાસ કરવા ને, તમને સમજે, આ મારું ઘર છે, હવે આ મારું ઘર છે એનો મતલબ શું, એનો મતલબ શું કે એમાં રહેવાનું છે, એ રહેવા માટે રહો છો ને, તમને ખ્યાલ આવે છે? તો જેવી રીતના બારમાં ઘર લે છે, એની શ્રદ્ધા કરે છે, એની ઉપરાંત શું કરે છે, એમાં રમે છે, એમાં રહે છે, એમાં વાસ કરે છે, આર યુ ગેટિંગ, સમજાય છે? તો એવી રીતના હું આત્મા છું એવી શ્રદ્ધા, બોલો, હું આત્મા છું એવી શ્રદ્ધા, એ સમ્યક દર્શન, સમ્યક દર્શન કેમ કરીએ છે, એ સમ્યક દર્શન એટલે કરીએ છે કારણ કે એ આત્મ તત્વની જે પ્રતીતિ થઈ, એ પ્રતીતિમાં, એ પ્રતીતિ પૂર્વક આત્મામાં રમણતા માટે, ચારિત્ર ખલ્લુ ધમ્મો, સમ્યક દર્શન મૂલ્લો ધમ્મો, દર્શન એ ધર્મનું મૂળ છે। પહેલા તો ઘર ખરીદશો ને, એ ઘરની પ્રતીતિ થશે ને, અને પછી શું કરશો, પોઈન્ટ ખ્યાલમાં આવે છે, પછી શું કરશો, એમાં રહેશો, એમાં વાસ કરશો, તો એ વાસ કરવું, રમવું, ચરવું, રહેવું, નિવાસ કરવું, એનું નામ ચારિત્ર છે। બે વર્ષથી ઘર લઈને રાખ્યું હોય, ફૂલ ફર્નિચર પણ થઈ ગયું હોય, અને બે વર્ષ પછી પૂછે કે ઘર હા થઈ ગયું, એકદમ રેડી છે, પઝેશન મળી ગયું, ખ્યાલ આવે છે? પછી શું લઉં, ઓસી ક્લિયર થઈ ગયું, બધું પેપર એકદમ ક્લિયર છે અને ફર્નિચર એકદમ રેડી છે, બધું અને પણ રેવા નથી ગયા, બોલો, રેડી છે કોની માટે, રેડી છે, મારું ઘર છે એવી પ્રતીતિ કોની માટે કરી હતી, તમને સમજાય છે? પારુલબેન સમજાય છે કોની માટે કરી હતી? એમાં રહેવા માટે, એમાં રમવા માટે, એમાં વસવા માટે, એનો ભોગ કરવા માટે, ભોગ કરવા માટે. પોઈન્ટ હવે હવે આમાં તો એવું છે ને કે પેલા લોકરમાં બધા ડબ્બા પડ્યા હોય દાગીનાના, બે ચાર વર્ષ પહેર્યા નહીં તો શું મતલબ છે? કયો પહેરે તો કઈ મતલબ છે ને? આપણે કહીએ ને કે પહેરો તો ખરા, પહેરો એને ભોગવો તો ખરા. એવી રીતના અહીંયા છે એ ચારિત્ર દશા સમજાય છે. ચારિત્ર એટલે ભોગ. તો સમ્યક દર્શન થશે, સમ્યક દર્શન થશે ત્યારે મિથ્યાત્વનું વમન થશે, અને જ્યારે ચારિત્રની દશા આવશે ત્યારે કષાયોનું, કષાયોનું શમન થશે. કષાયોનું, સરસ વાત આવી ને, કષાયોનું શમન ચારિત્ર ના ઉગ્ર પુરુષાર્થ વડે, અને મિથ્યાત્વનું વમન સમ્યક દર્શન વડે, સમ્યક દર્શનની પ્રાપ્તિ તત્વ નિર્ણય વગે વડે, અને તત્વ નિર્ણય, તત્વ જ્ઞાન વડે. પાછળ જઈએ છીએ, પાછળ તત્વ જ્ઞાન રુચિ વડે, અને એ રુચિ એ સંસારના ભય વડે, અને એ ભય જ્યારે લાગશે ત્યારે ખરેખર એ શું કરશે? તો કે આ માર્ગમાં લાગશે. આ યુ અન્ડરસ્ટેન્ડિંગ? આખું પિરામિડ સમજાયું? અરે સમજાયું, બહુ ગજબ વાત આવી, સમજાય કે નહીં? આ યુ અન્ડરસ્ટેન્ડિંગ? શ્રદ્ધા અને ચારિત્ર, મને કયો ચક્રવર્તી હોય, ભરત ચક્રવર્તી છે, સમ્યક દર્શન થઈ ગયું, પ્રતીતિ થઈ ગઈ, થઈ ગઈ ને, હું આત્મા છું એવો નિર્ણય થઈ ગયો કે નહીં? ઉપમા ભાભી, બસ તો હવે હવે ભોગમાં રમ્યા કરો. ના ના, વાંધો શું છે? ચોકરની વિભૂતિ છે, રમો, એમાં શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ શું છે બોલો? શ્રદ્ધા થઈ ગઈ, પ્રતીતિ થઈ ગઈ, મિથ્યાત્વનું વમન થઈ ગયું, વેદ જ્ઞાન થઈ ગયું, એ કે પરમાણુ માત્રમાં એકત્વ બુદ્ધિ નથી. ફાઇન, ફિનિશ, ફાઇન ને, ઇટ ઇઝ લાઈક ઇનફ ને? ના પ્રભુ, ઇટ્સ નોટ ઇનફ, નોટ ઇનફ. દીપ્તિબેન પકડાય છે? આપણો જે શક્તિઓનો વિષય ચાલે છે ને, મને તો હજીને એ શ્રદ્ધા શક્તિને, ચારિત્ર શક્તિને, વીર્ય શક્તિને, સુખ શક્તિને, દ્રષ્ટિ શક્તિને, સાધનને, સાધ્યને, એ જ બધું રમે છે. તો શું 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 ફરક પડે છે ભાઈ ચક્રવર્તીને? તો કે ના ના, પોઈન્ટ સમજાય છે? ચક્રવર્તી, ચક્રવર્તી જ્યારે એકવાર પ્રતીતિ થઈ અને એક ક્ષણ માત્ર માટે અંદરમાં પોતાના આત્માનો અનુભવ થયો, તો હવે એ અનુભવની તાલાવેલી લાગે, એ ચારિત્રની ઉગ્ર દશાની તાલાવેલી લાગે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? એ કોઈ જો ચારિત્રની, ચારિત્રની છે ને, શ્રદ્ધાની વાત તો થાય જ અને કરીએ છીએ, સમ્યક દર્શનની વાત તો પહેલા હોય, પણ તમે જોજો ચારિત્રની બહુ ચર્ચા ન થાય. ચારિત્ર પણ, ચારિત્ર તો સાક્ષાત ધર્મ છે ભાઈ. જેટલો પુરુષાર્થ શ્રદ્ધા માટે કર્યો એના કરતા અનંત ગણો પુરુષાર્થ ચારિત્રનો ઉપડે છે. ઇટ ઇઝ નોટ ઇઝી, ઇટ ઇઝ નોટ ઇઝી. એટલે અત્યારે કહેવાની વાત છે, ઇટ ઇઝ વેરી ઇઝી ફોર જ્ઞાની, કારણ કે એમને ખબર છે કે અંદરમાં રમવું એ જ ખરેખર ખરેખર સાક્ષાત મોક્ષ છે. તમે વિચારજો, જો આપણે એક સમજો, આપણે સુખ શક્તિની વાત કરી ને, તો આપણે કહેશું ને ભરત ચક્રવર્તી ઘરમાં સુખી હતા. સુખ, સુખ અને આનંદ, સુખ અનાકુરતા લક્ષણા સુખ શક્તિ. જરા સાંભળજો, વિષય બહુ સરસ છે. અનાકુરતા લક્ષણા સુખ શક્તિ, સુખ અને આનંદ, આનંદ, આહલાદનું નામ આનંદ છે. આપણે એમ નહીં કહીએ, સાંભળજો, ભરત ચક્રવર્તી ઘરમાં સુખી હતા અને મહામુનિરાજ જંગલમાં આનંદ ભોગવે છે. આનંદ એટલે આહલાદ, આનંદ એટલે ભોગ. આપણે એમ નહીં કહીએ ભરત ચક્રવર્તી આનંદ ભોગવે છે, ભરત ચક્રવર્તી સુખી છે અને મુનિરાજ પ્રચુર આનંદને ભોગવે છે. પોઈન્ટ સમજાય છે? જ્યાં અપનત્વ હોય ને ત્યાં એ આનંદનું વેદન હોય. તમને એક ઉદાહરણ આપું, એક બહુ બહુ સરસ ઉદાહરણ કાલે રાતના આપ્યું હતું, બહુ સરસ ઉદાહરણ, કે જેવી રીતના દેરાણી જેઠાણી હોય ને, દેરાણી જેઠાણી છોડો, તમે કહેશો બધા અમે તો ઘરના છે, છોડો, બે 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 સખી હોય, સખી સખી સમજાય, ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ, બહુ 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 ઘનિષ્ઠ મિત્રતા હોય, બરાબર છે. હવે એક સખીના ત્યાં બહુ કંઈ મોટો કાર્યક્રમ છે, બધા કાર્યક્રમ ચાલે છે ને આપણે, સમજાય છે? તો એ કાર્યક્રમ છે, તો એને કંઈક પહેરવાનું હશે, આભૂષણ, ભારે કપડાં, આભૂષણ. તો બીજી સખી શું કહેશે બોલો? કિંજલબેન તમે શું કહેશો? ઉપમા બી શું કહેશો કિંજલબેનને? અરે તું 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 શું વાત કરે છે, તું તું લઈ જા ને મારું. પોઈન્ટ પોઈન્ટ ખ્યાલમાં આવે છે? હવે કિંજલબેને, સમજાય છે, હવે આ બે સખી બેઠી છે ને એટલે કહી દઉં ઉદાહરણ. હવે તો કિંજલબેને એ ઉપમા ભાભીના દાગીના પહેરા, બરાબર છે. હવે બધાને તો ખબર ન હોય, એ તો ખબર કોને છે? કિંજલબેનને ખબર છે. હવે જે પાર્ટીમાં જાઓ કે જે ફંક્શનમાં જાઓ, બરાબર છે, હવે બહુ બધા વખાણ કરવા માંડ્યા, હવે વખાણ કરવા માંડ્યા, બહુ સરસ છે, અરે કિંજલબેન આ તો બહુ સરસ છે, આ તો બહુ સરસ છે, આ તો બહુ સરસ છે. કિંજલબેનને ખબર છે. પોઈન્ટ પોઈન્ટ પકડજો જરા, આ એક સાયકોલોજી પકડો. આ જો એક ભેદ જ્ઞાન કેવું ચાલે છે, વખાણ સાંભળી તો લે છે પણ એને ખબર છે આ બધા વખાણ કોને પહોંચે છે. આ બધા ભૂલો જેમાં એકત્વ, હવે એકત્વ નહીં થાય ને, તો એકત્વ નહીં થાય તો એવો આનંદ પણ નહીં આવે. ન સમજાયું? એકત્વ નહીં થાય, એકત્વ નહીં થાય ને, એકત્વ નથી થાય નહીં ને, થાય જ નહીં, એ એકત્વ નથી. એટલે એ પ્રકારનો ત્યાં પોતાપણાનો જ્યારે એકત્વનો ભાવ હોય અને અપનત્વ, જ્યાં અપનત્વ હોય ત્યાં આનંદ આવે. તો એ પ્રકારે કેટલું ભેદ જ્ઞાન વર્તે છે બોલો. જે વખાણ સાંભળે છે, જ્ઞાનનું ગે તો બને છે, શબ્દ જ્ઞાનના ગે તો બને છે, પરંતુ એમાં એકત્વ નથી એટલે એવો આનંદ ન આવે. જેવો આનંદ પોતાનું હોય અને આનંદ આવે, એવો આનંદ નહીં આવે, નહીં આવે, આવશે નહીં આવે. એવી રીતના ચક્રવર્તીના વખાણ કરે, બહારના વૈભવના વખાણ કરે, સમજાય છે, સંયમ જ્ઞાનના વખાણ કરે, એ બધાના વખાણ કરે, કામદેવનું શરીર હોય એના વખાણ કરે, ચોખંડની વિભૂતિના વખાણ કરે, પરંતુ ચક્રવર્તીને એમાં એકત્વ નથી. એટલે એક્ઝેક્ટલી જે આ સિચ્યુએશન બની, એવી સિચ્યુએશન ત્યાં બને છે કે એમને જ્ઞાનનું ગે તો બને છે, પણ એકત્વ ન હોવાના કારણે, ત્યાં અહમ ન હોવાના કારણે એમને અન્ય અનુભૂતિ નથી થતી. સમજાયું? ઉપમા આવી. અને જ્યાં એકત્વ છે ત્યાં બોલો ત્યાં આનંદ. તો સુખ અને આનંદની નો ડિફરન્સ સમજાય છે? સુખ એટલે અનાકુળ લક્ષણા સુખ શક્તિ, અને આનંદ એટલે આહલાદ, એનો ભોગ. ગુરુદેશી કહે ને, મુનિરાજ તો પ્રચુર આનંદને ભોગવે છે. આપણે આપણે હમણાં ઉપર ગાયું ને, તો હમણાં ચાલતી હતી ને ભક્તિ, મુનિરાજ હોલી ખેલે અને પતલી ધારના ભાયે વન મેં મધુવન મેં, હમે તો પૂર્ણ દશાહી ચાહીએ. બરાબર? તો બોલો તમે વિચાર કરો, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં મુનિરાજને પ્રચુર આનંદનો ભોગ છે, એમને પતલી ધાર લાગે છે, અને જે શ્રેણી ચડે, અને શ્રેણી ચડે એમાં જે આનંદ આવે, એની ઉગ્રતા છે. છઠ્ઠા સાતમાની સામે પંચમ ગુણસ્થાનની ધાર પતલી છે, અને પંચમ ગુણસ્થાનની સામે ચોથા ગુણસ્થાનની ધાર પતલી છે, અને ચોથા ગુણસ્થાનની સામે પહેલા ગુણસ્થાનમાં તો ધારા જ નથી, ત્યાં તો ધારા જ નથી, ત્યાં તો ધારા જ નથી પ્રગટ થઈ. બોલો, આ ધારા પ્રગટ થાય, પહેલા ગેરમાં ગાડી નાખી અને પછી સ્પીડ પકડી તો બીજો ગેર, રસ્તો ખાલી મળ્યો તો ત્રીજો, ચોથું, પાંચું, પાંચ જ છે ને કે છઠ્ઠું આવી ગયું, ચાર નહીં પાંચ છે, પાંચ ગેર તો છે, પાંચ તો છે ને, સમજાય છે? તો એ ધડ 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 નાખતો જાય. આ તમને ખ્યાલ આવે છે? સમ્યક દર્શન, કોઈ પૂછે સમ્યક દર્શન કેમ કર્યું? સમ્યક ચારિત્ર માટે, ચારિત્ર માટે, ભોગ માટે, ઉપભોગ માટે, એમાં સ્થિર થવા માટે, એમાં લીન થવા માટે, આનંદ માટે. ગઈકાલે અમારે એક ઉદાહરણ બહુ બધું એલોબરેટ થયું, ઉદાહરણ બહુ ચાલ્યું, કે જેવી રીતના રનવે ઉપર ફ્લાઇટ હોય ને, પ્લેન હોય ને, પ્લેન હને રનવે ઉપર ચાલે, તો રનવે ઉપર ચાલે ત્યારે કેવું ચાલે? આમ જ્યારે ચાલુ થાય ત્યારે આમ સ્લો ચાલે. રનવે સમજાય છે ને બધાને, હને? તો રનવે ઉપર જ્યારે ફ્લાઇટ ચાલે તો એ સ્લો ચાલે. આર યુ ગેટિંગ? અને પછી એ સ્લો આમ ધીમું ધીમું ચાલે ના, આમ ધીમું ધીમું ચાલતું રહે. અરે બોલો, થાકી ગયા? સમજાય છે? રનવે ઉપર જ્યારે ફ્લાઇટ ચાલે તો આમ પહેલાં તો ધીમું ધીમું ચાલે, બરાબર? અને પછી શું કરે? હજી રનવે પર છે, રનવે, હું જો તમને બહુ બહુ ગજબમાં સિદ્ધાંતો ફિટ થાય છે. હા, એ રનવે પર છે, પછી શું થશે પારુલબેન? પછી સ્પીડ પકડશે, તો સ્પીડ વધતા વધતા એ રનવે ઉપર દોડશે. હજીન ક્યાં છે? બોલજો મારી સાથે, જરા આનંદ લેજો. હજીન ક્યાં છે ઉપમા આવી? રનવે ઉપર છે, પણ સ્પીડ પકડી ગઈ, બરાબર? હવે સ્પીડ પકડતા પછી શું થશે? ના, આમ રનવે ઉપર ચાલ્યા કરશે, ના આમ ચાલ્યા જ કરશે રનવે ઉપર. અરે ચાલ્યા જ કરશે, તો શું કહેશે? એ સ્પીડ પકડતા, આ જોજો, આ વિકલ્પોના રનવે ઉપર પહેલા આવવું પડશે. તત્વ નિર્ણય અને તત્વ ચર્ચા, તત્વ ભેદ વિજ્ઞાન, સાત તત્વનું સ્વરૂપ, એ સ્વરૂપ સમજવાના રનવે ઉપર પહેલા આવવું પડશે. તો એની બહાર હશે તો ઉડવાની વાત તો બહુ દૂર છે. સમજાયું? ઉદાહરણ સમજાય છે? આ પ્રેક્ટિકલ ફીલ કરજો જ્યારે તમે કંઈક ફ્લાઇટમાં જતા હો ત્યારે, ખ્યાલ આવે છે? તો ક્યાંય પણ જાઓ ને તો તમને આ બધા સિદ્ધાંતો દેખાય, ક્યાંય પણ જાઓ તો સિદ્ધાંતો દેખાય. તો એ રનવેની બહાર છે તો ઉડવાની વાત જ નથી. રનવે પર આવીને ધીમું ધીમું ચાલે તો પણ નહીં ચાલે, અને ચાલ્યા કરશે ને સ્પીડ પકડી, એટલે વિકલ્પોની ધારામાં એવી સ્પીડ પકડે છે. સમજાય છે? તત્વ નિર્ણયના બળ પર, તત્વ નિર્ણયના આધારે, સ્વપરના ભેદ વિજ્ઞાનના આધારે, હું કોણ છું, દ્રષ્ટિનો વિષય, સુખ શાંતિ આનંદથી લબાલબ ભરેલો જે ગાયક ભાવ એ હું છું, એવું જે નિરંતર આ રાગ ભાવ હું નથી. તર્કથી, યુક્તિથી, ન્યાયથી, લોજિકથી, ઇટ્સ નોટ ઉપર છલ્લું કે તમે કહી દીધું, અમે કહી દીધું, ગુરુદેશે કહી દીધું એટલે સાંભળી લીધું. તમારે વિચાર કરવો પડશે કે આ રાગ દુઃખદાયી છે, કેવી રીતે છે, કેમ છે, એ પ્રણામમાં દુઃખનું વેદન કેમ છે, એ પ્રણામનું ફળ શું છે, શુભ હોય કે અશુભ હોય. પુણ્ય પાપ અધિકાર વાંચો. કુનકુન આચાર્ય દેવે પુણ્યની પરિભાષા નથી કરી, પાપની પરિભાષા નથી કરી, પુણ્ય પાપના ભેદ પ્રભેદ નથી બતાવ્યા. લિટરલી ગાથાઓ ત્યાંથી ચાલુ થાય છે કે પુણ્ય હોય કે પાપ હોય, શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય. હવે બહુ કડક વાત કહી દઉં તમને, જરાક આકરી એ લાગશે, કદાચ કોઈકને પછવી પણ ડિફિકલ્ટ થઈ જશે કે ભાઈ દાંડિયા રમો છો કે ચામર લો છો. આચાર્ય દેવ કહે છે કે ભાઈ એ ભેવ બંધનું જ કારણ છે. બોલો કોને પચે ને કોની તાકાત છે આ પંચમ કાળમાં વાત ડંકાના ચોટે આપણી સામે મૂકવાની. આવું તો પ્રભુ સાવ તો તમે સાવ દાંડિયા લો ને. હા, એ અશુભ ભાવ છે, અશુભ. વાંચો તમે પુણ્ય પાપ અધિકારની ગાથાઓ. જૈસે એક ચાંડાલી જુગલ પુત્ર જનેતીની, એક ડીયો ચાંડાલ કે એક ઘરે રાખ્યો હે. ચાંડાલ કહ્યો તીની મધ્યમાસ ચાખ્યો કીની, હને બ્રાહ્મણ કહ્યો તીની મધ્યમાસ ત્યાગ્યો હે. તૈસે એક વેદની કરમ કે જુગલ પુત્ર, એક પાપ એક પુણ્ય નામ ભિન્ન ભાખ્યો હે. હવે કચ્યો લાઈન, દોહુ માહી દોર ધૂપ. દોહુ માહી શું કર્યું? દોહુ માહી દોર ધૂપ જ કહી ને, શું કર્યું? દોર ધૂપ જ કહી ને. દોહુ માહી દોર ધૂપ, દોહુ કર્મ બંધ રૂપ. બે માં શું થયું? શું થયું? એકમાં આકુરતા ને એકમાં અનાકુરતા, એમ એકમાં સંસાર અને એકમાં મોક્ષ, એમ. બોલો, વિચાર કરે. ભગવાનને જો તો એવું લાગે કે ભગવાન નિરંતર શું કહે છે ને આપણે સમજી નથી રહ્યા. વી આર નોટ અન્ડરસ્ટેન્ડિંગ. એમનો સંકેત, એમનો ઉપદેશ, એમનો ઇશારો આપણે સમજી નથી રહ્યા. અને સાચી હમણાં ઉપર એવું લાગતું હતું કે ભગવાન શું કહે છે અને આપણે શું કરી રહ્યા છે. ભક્તિનો નિષેધ નથી, પૂજન વિધાનનો નિષેધ નથી, શુભાવનો નિષેધ નથી, પણ હજીને નથી આગળ કંઈક કહી રહ્યા છે. અને સમજી જશે ને એ જીવ સાધક, એ જીવ હોશિયાર, એ જીવ કલાકાર. દોહમાઈ કર્મ બંધ દોહ બંધ, દોહમાઈ દોર ધૂપ, દોહ કર્મ બંધ રૂપ. સામણો હવે છેલ્લી લાઈન, તાતે જ્ઞાનવંત નાઈ કો અભી લાખ્યો હૈ. હે તાતે જ્ઞાનવંત નાઈ કો અભી લાખ્યો હૈ. ચલો રનવે પર ચાલતું તું પ્લેન ને ઉડાવીએ તો ખરા ને? ઉડાવવું છે કે નહીં? ના ના, હવે ચાલે છે, હવે બધું ચાલે છે. સરસ ગાડી ચાલે છે, રોજના 2-4 કલાક સ્વાધ્યાય બધું ચાલે છે, બધું વ્યવસ્થિત ચાલે છે. ચાલવા દો ને. નહીં નહીં, રનવે પર ચાલતું રહેશે તો કેવી રીતના તું પહોંચશે? રનવે પર નહીં આવે તો પણ નહીં પહોંચે, અને રનવે પર ચાલ્યા કરશે પણ સ્પીડ પકડી હોય તો બહુ. અમારે તો ચિંતન મંથન બહુ ચાલે. તું રનવે પર જ છે. ન સમજાય? કાલે મેં આ ઉદાહરણ અચાનક જ આવ્યું, એટલું એ લોકો ને યુએસનો એક ગ્રુપ હતું, એક ફેમિલી, એટલી મજા આવી કે સાચી જીતીબેન એમ એકદમ ફિટ થાય છે. આ બધું એકદમ ફિટ થાય છે ને એકદમ, કારણ કે આપણે તો રનવે પર જ ચાલી રહ્યા છે. ભલે થોડી સ્પીડ પકડી, ક્યારે સ્લો થઈ ગઈ, ખ્યાલ આવે છે? દીપ્તિબેન ઉડાવવું છે કે નહીં? આજે ઉડાવી દઈએ, હવે બેઠા છીએ તો ઉડાવી જ દઈએ. રનવે પર તો ચાલી જ રહ્યું છે, આવી જ ગયા છો, રનવે પર આવી ગયા છો. અને 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 જે આપણા નાવિક છે, ડ્રાઈવર, જે પાયલટ છે, એ પણ કેવા ગજબના છે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? એ ઉડશે કે નહીં ઉપમા અભી, કે ડાઉટ છે? બોલો જલ્દી. તો એ ચાલી રહ્યું છે ને પછી સ્પીડ પકડે, એટલે લબ્ધિઓ ઘટિત કરવું હોય, સ્પીડ પકડે અંદરમાં, એવો વેગપૂર્વક ને એવો પુરુષાર્થ ઉપડે, એવો અંદરમાં વિકલ્પાત્મક ધારા એવી અંદરમાં ગાયક સંબંધી ઉપડે, હું ગાયક છું એવી ધૂન લાગે. એવી ધૂન લાગતા. બોલો જલ્દી બોલો. એ ફટાકથી ચાલતા શું થશે? અરે આજે તમે તો યાર શ્રેણી તો છોડો, અજીન તો ઉડ્યું તો ધરતીની નજીક છે. અને પછી એના જ લેવલમાં રહેશે? ના એના લેવલમાં રહેશે કે પછી? હવે સમજાય છે? પહેલા તો એનાથી ઉપર આવશે, એટલે ભેદ જ્ઞાન. ચોથું ગુણસ્થાન તો આવશે ને, પંચમ ગુણસ્થાન તો આવશે ને, એટલે ઉપર આવ્યું, છૂટું પડ્યું, ભેદ જ્ઞાન થયું, પ્રજ્ઞા છીની પટકી. પ્રભુ મજા આવે છે કે નહીં? એટલે પ્લેન ઉડે છે એનું નહીં, આપણી પરણતી ઉડે છે એની. પરણતીને ઉડાવવાની છે. અક્ષયભાઈ આવી ગયા? અરે વાહ, બહુ સરસ. પરણતીને ઉડાવવાની છે, ખ્યાલ આવે છે? આ ગુરુદેવશ્રીનો પ્રતાપ છે. સ્વાધ્યાય એટલે ભક્તિ પૂજન વિધાન બધાની વચ્ચે એક સ્વાધ્યાયની જે આપણી અંદરમાં રૂચિ ઉત્પન્ન કરાવી છે ને આ કાળમાં ઇટ ઇઝ નોટ પોસિબલ વિધાઉટ ગુરુદેવ. આઈ એમ રિયલી ટેલિંગ ભવ્ય, મને કે બે ચાર જણ હશે, તું યાર શું કરશું યાર, બે ચાર જણ હશે, મેં તું બે ચાર જણ હશે ને તો પણ ચાલશે. અને એની બદલે જુઓ આ ગુરુદેવશ્રીનો પ્રતાપ છે, ગુરુદેવશ્રીનો પ્રતાપ છે. એટલી સ્વાધ્યાયની અંદરમાં ભૂખ ઉત્પન્ન કરાય સમજણની. આપ કહેતા હતા ને, હું વેદના આપની સમજી શકું છું કે એ સમજણ પૂર્વકનો આખો માર્ગ આપણી સામે આવશે ને તો એ રનવે પર દોડવાની વાત તો છોડો, ઉડવાની વાત તો છોડો, ઉપર આવવાની વાત તો છોડો, પછી હવે હવે પારુલબેન હવે હવે શું થશે બોલો? એ ઉડશે અને પછી એ ઉપર જતો જશે, ઉપર જતો ઉપર. હવે બોલો એ ધરતીથી કેટલો ઉપર ગયો, કેટલો ઉપર ગયો, કેટલો ઉપર ગયો, ઉપર 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 ઉપર. અરે વાહ, વિલાસ માસીને મજા આવી ગઈ. નામ જ છે વિલાસ, ઉલ્લાસ અને આહલાદ, આનંદ. હવે આનંદનો ભોગવટ આ અલ્ટિમેટલી, એટલે શું કીધું, મિથ્યાત્વનું વમન અને કષાયોનું શમન. તો શ્રદ્ધા દે હેવ ડિવાઈડેડ ધ વર્ક. જો અંદરનું ફેમિલી છે ને તો એ કામ ડિવાઈડ કરી નાખ્યું. શ્રદ્ધાએ કીધું થોડું કામ હું લઈ લઉં છું, ચારિત્ર કીધું થોડું કામ હું લઈ લઉં છું, અને જ્ઞાને શું કીધું, બેકિંગમાં તો હું ઉભો જ છું, બેકિંગમાં તો ઉભો જ છું. કારણ કે શ્રદ્ધાને વિષય કોણ આપશે અને ચારિત્રને વિષય કોણ આપશે? તો જ્ઞાનનો સહારો તો છે જ, જ્ઞાનનો આધાર તો છે જ. કારણ કે નિર્ણય કોણ કરશે કે આ હું છું ને હું નથી, આ રાગ હું નથી ને જ્ઞાન હું છું ને આત્મા હું છું ને પરિપૂર્ણ છું ને શુદ્ધ છું ને નિરપેક્ષ છું ને ધ્રુવ છું, અનાદિ અનંત છું, પરિપૂર્ણ સુખ શાંતિ આનંદથી લબાલબ ભરેલો છું. શું કીધું? પરિપૂર્ણ સુખ શાંતિ આનંદથી લબાલબ ભરેલો છું. હે ભવ્ય જીવો કે ભાગ્ય આજ જાગ જાએંગે આતમ પાએંગે. બોલશો મારી સાથે? ચલો આપણો સમય તો થઈ ગયો છે, મને આખી શ્રદ્ધા ચારિત્રની વાત કરવી હતી. હે ભવ્ય જીવો કે ભાગ્ય આજ ખુલ જાએંગે ચેતન પાએંગે. હે ભવ્ય જીવો કે ભાગ્ય આજ ખુલ જાએંગે ચેતન પાએંગે. હે ચેતન પાએંગે પાએંગે ચેતન પાએંગે. એ લોકો રામ માટે ગાઈ શકે તો આપણે આત્મ રામ માટે ન ગાઈ શકીએ? ના ના, ન ગાઈ શકીએ. અરે બોલો. હે ચેતન પાએંગે પાએંગે ચેતન પાએંગે 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 ચેતન પાએંગે. હવે આ તમે ઉડવાની વાત કરી ને ઉપર, હે ને, તો હવે હું એક પેરેગ્રાફ લઉં છું પછી સમાપ્ત કરીએ. હે મેં તો છઠ વે ઓર સાત વે મેં ઝૂલુંગા. ઝૂલશો કે નહીં? જેને ઝૂલવું એ બોલે ને તો જવા દો. અરે બોલો. અરે મેં તો છઠ વે ઓર સાત વે મેં ઝૂલુંગા. હે મુનિ રાજ જૈસા માર્ગ મેં પાઉંગા. મુનિ રાજ જૈસા. હે મુનિ રાજ જૈસે ભાગ્ય મેરે ખિલ જાએંગે આતમ પાએંગે. હે મુનિ રાજ. હલકી તાલી, હલકી હલકી તાલી સાથે આપણે પૂરું કરશું. બધા સવારથી આવ્યા છો, થાકી ગયા છો. હે મુનિ રાજ જૈસે ભાગ્ય આજ ખિલ જાએંગે ચેતન પાએંગે. હે ચેતન પાએંગે પાએંગે ચેતન પાએંગે. હે અપની શ્રદ્ધા મેં ધ્રુવ કો બિઠાઉંગા. અપની હે અપની શ્રદ્ધા મેં ધ્રુવ કો બિઠાઉંગા. અપની હે સિદ્ધ જૈસા સુખ અબ પાઉંગા. હે મેરી દ્રષ્ટિ કે ભાગ્ય આજ
કોના ભાગ્ય?
આર યુ ગેટિંગ? સમજાય છે? હે મેરી દ્રષ્ટિ કે ભાગ્ય આજ ખુલ જાએંગે ધ્રુવ પાએંગે. હે મેરી દ્રષ્ટિ કે ભાગ્ય આજ ખુલ જાએંગે ધ્રુવ પાએંગે.
લેશું પછી આપણે રોજના આપણા સ્વાધ્યાયમાં. પણ આજનો આપણો જે વિષય હતો એને ખાલી 5 મિનિટમાં કન્ક્લુડ કરું છું. આપણે ચર્ચા કરી કે પ્રત્યેક જીવને સુખ જોવે છે, બરાબર છે, અને સુખની પ્રાપ્તિ કેવી રીતના થશે? મોક્ષ થતા. મોક્ષનો અર્થ કર્યો મોહનો ક્ષય. સી, આખું પિરામિડ આપણે જરાક જોઈ લઈએ એકવાર. પહેલો પોઈન્ટ શું આવ્યો? પ્રત્યેક જીવનું પ્રયોજન શું છે? સુખ. સુખની પ્રાપ્તિ કરવી છે, બરાબર છે.
સુખની પ્રાપ્તિ માટે સૌથી પહેલા તો કે ક્યાં છે સુખ, અનાકુર સુખ ક્યાં છે? છ ધારામાં લખ્યું કે મોક્ષમાં છે. ધીરે ધીરે બોલું છું, એક એક લાઈન. મોક્ષમાં છે તો પ્રભુ મોક્ષ કેવી રીતના પ્રાપ્ત થશે? તો કે મોહના અભાવમાં. મોહનો અર્થ શું? મોહ, મોહનો મોહ એટલે મિથ્યાત્વ. મોક્ષ, મોક્ષ થયો ને તો મોહનો ક્ષય, મોહનો ક્ષય. ઓકે, મોહનો ક્ષય થશે તો સુખની પ્રાપ્તિ થશે. મોહનો ક્ષય કેવી રીતના થશે, ક્યારે થશે? તો કે શ્રદ્ધા અને ચારિત્ર સમ્યક થશે ત્યારે. ઓકે, શ્રદ્ધા અને ચારિત્ર સમ્યક થશે ક્યારે? તો કે જ્ઞાન એને એને વિષય આપશે ત્યારે. લિંક સમજાય છે? કે જ્ઞાન એને વિષય આપશે ત્યારે. તો શ્રદ્ધાએ શું કર્યું? જ્ઞાને જે વિષય આપ્યો. હવે આ બોલી ગયા આપણે કે જ્ઞાન શ્રદ્ધાને વિષય આપે છે, પણ એ જે જ્ઞાન વિષય આપે છે ને એની પાછળ જ્ઞાનની અનહદ મહેનત છે, જ્ઞાનનો અનહદ પુરુષાર્થ છે, જ્ઞાનની સમજણ છે, ભેદ વિજ્ઞાન છે, સાત તત્વનો નિર્ણય છે. ગયા વખતે આપણે પત્ર લીધો તો કૃપાળુ દેવની આપણે વેદના જોઈ હતી કે એ કાળમાં કોઈ જીવ સાત તત્વનો નિર્ણય કરવામાં સક્ષમ નહોતા. કેટલા ઓછા જીવોને સાત તત્વ, એની પરિભાષા, એના અર્થ, એનો ભાવ તો અજીમ પણ સમજાય ગયો, પણ એનું ચિંતન, મંથન અને એ રૂપે પરિણમન થવું એ કેટલું દુર્લભ હતું, એ કેટલું દુર્લભ હતું, વિચાર કરો. તો આ આખી એક્સરસાઇઝ કોણ કરે છે? આર યુ ગેટિંગ? આપણું આવી ગયું પ્રયોજન, સુખી થવું. જ્ઞાન આપણું સાધન છે. આર યુ ગેટિંગ? જ્ઞાન સાધન છે. શ્રદ્ધા અને ચારિત્રનું કાર્ય થશે ક્યારે? કે જ્યારે જ્ઞાન એને વ્યવસ્થિત ભેદ વિજ્ઞાન પૂર્વક, સ્વપરના નિર્ણય પૂર્વક, મુખ્ય ગૌણની વિધિ પૂર્વક, વિધિ નિષેધના પ્રયોગ પૂર્વક, સ્વભાવને અત્યંત ઉર્ધ્વ કરતા, અત્યંત ઉર્ધ્વ, અત્યંત ઉર્ધ્વ. જો એટલે ઓલી રનવે પર ફ્લાઇટ ચાલી રહી છે, એનો ઉદ્દેશ્ય રનવે પર ચાલવો નથી, એનો ઉદ્દેશ્ય રનવે પર દોડવું નથી. આર યુ ગેટિંગ? એવી રીતના સાધક જીવ અનુભવ પહેલા નિર્ણય કરવાની ભૂમિકામાં જે જીવ આવ્યો છે, એ જીવનો ઉદ્દેશ્ય ખાલી એ વિકલ્પમાં, ચિંતન મંથનમાં તત્વને રમાડવાનો ઉદ્દેશ્ય નથી, પરંતુ એ વિકલ્પ તોડીને એ આત્મ સ્વભાવના ગગનમાં ઉડવાનો છે. પ્રક્રિયા સમજાય છે? આ પ્રક્રિયામાં અગર નથી આવ્યા તો જલ્દી આવી જજો, નથી આવ્યા તો આવી જજો. અગર આની બહાર છો તો બહુ દિલ્હી દૂર છે. કંઈક પૂજા ભક્તિ આદિમાં સંતુષ્ટ થઈ ગયા છો, કંઈક બહારના અશુભના આયતનોમાં અને અનુષ્ઠાનમાં સંતુષ્ટ થઈ ગયા છો, દિલ્હી બહુ દૂર છે. સાચે કહું છું, બુદ્ધિપૂર્વક આ પ્રયોગાત્મક વિધિમાં આવવું પડશે. આ તત્વ નિર્ણય, તત્વ ચિંતન ચાલવું જોઈએ નિરંતર. બોલો, આ સામે શું દેખાય છે? આ સામે શું છે? આ શું છે? અરે જલ્દી બોલો. ઓકે, અને આ શું છે? ઓકે ઓકે, આ શું છે? જલ્દી બોલો. ઓકે, આ શું છે? અહીંયા બધા એકદમ, આ શું છે? ઝુમર. આચાર્ય દેવ કે છે, તને આ ખુરશી ને આ બધું દેખાય છે, આ બધામાં એક પૂદગલ વ્યાપક છે. તમને ખ્યાલ આવે છે આપણને શું દેખાવું જોઈએ? પૂદગલ છે, પૂદગલ છે, પૂદગલ છે, પૂદગલ છે. સમજાય છે? હજી તો પૂદગલ છે તો નિર્ણય કરો. પછી પૂદગલ છે, એ પૂદગલ ના મારા સુખના કારણ છે, ના મારા દુઃખના કારણ છે, મારા પ્રમાણના દ્રવ્યની બહાર છે. તમને ખ્યાલ છે? અરે બે કલાક તમે કોઈની વસ્તુ પહેરી હોય તો તમને એકત્વ નહીં થાય. બહુ પ્રેમથી આપી છે. કિંજલ ભાભી ઉદાહરણ પર આવો, બહુ પ્રેમથી આપી છે. અને એમ પણ પાછા વચન આવ્યા છે, તારા તારું સમજ, તું પહેર, પણ તો પણ એમાં એકત્વ નહીં થાય. પરત્વ બુદ્ધિ રહ્યા વગર રહેશે નહીં ને, એકત્વ બુદ્ધિ થયા વગર રહેશે નહીં, કારણ કે ભેદ જ્ઞાન વર્તે છે કે આ કોઈકનું છે, આ મારું નથી. આર યુ ગેટિંગ? તો આ 24 કલાક આને લઈને ફરીએ છે. 24 કલાક સતત ભેદ જ્ઞાન વર્તવું જોઈએ. સતત અંદરમાં વિકલ્પાત્મક ધારા, ચિંતનની, મંથનની, તર્કથી, યુક્તિથી, ન્યાયથી, લોજિકથી આ ફૂલ એક્સરસાઇઝ જ્ઞાન કરે છે, કારણ કે એને એને બહુ જ હોશિયારીપૂર્વક વિષય શ્રદ્ધાને આપવાનો છે. કારણ કે એ જે વિષય શ્રદ્ધાને આપશે, શ્રદ્ધા એમાં આંખ બંધ કરીને અહમ કરી લેશે, એટલો ભરોસો શ્રદ્ધાનો જ્ઞાન પર છે. તમને સમજાય છે? કારણ કે શ્રદ્ધાનું કાર્ય તો નિર્વિકલ્પ અહમ બુદ્ધિ, અહમ સ્થાપિત કરવી, અને ચારિત્રનું કાર્ય તો રમવું છે. શેમાં રમશે, શેમાં અહમ કરશે? જે વિષય જ્ઞાન એને આપશે. તમને સમજાય છે? તો ઘર ખાલી નામ માટે નથી લીધું, કાગળિયામ બતાડવા માટે નથી લીધું, એ ઘર લીધું તો એમાં રહેવા માટે લીધું. તો લીધું અને મારું ઘર છે શ્રદ્ધા, અને આમાં હવે અમે રહેશું. ચારિત્ર, વેરી ગુડ. હવે આમાં અમે રહેશું, હવે આમાં અમે શાંતિથી નિવાસ કરશું. આર યુ ગેટિંગ? સમજાય છે? તે સમ્યક દર્શનની પ્રાપ્તિ પણ ચારિત્ર માટે થઈ છે, થઈ છે. શ્રદ્ધામાં અહમ ચારિત્ર માટે થયું છે, કારણ કે જેમાં અહમ થયું, હવે અનંતકાળ, થોડો સમય નહીં, અહીંયા આ બહારના ઘરમાં કેટલો કાળ રહેશું? એક ક્ષણનો ભરોસો નથી. પણ આ નિજ ઘરમાં, એ પ્રણતિ નિજ ઘરમાં કેટલો સમય વાસ કરી શકે? જલ્દી બોલો. અનંતકાળ એ ઘરમાં વાસ કરી શકે, કારણ કે આ ઘરનો નાશ નથી થતો. આ ઘર સુખ શાંતિ આનંદથી લવાલબ ભરેલું છે. અને પ્રણતિ એવી શ્રદ્ધા કરી, ચારિત્ર પણ એ વિષયને ગ્રહણ કરીને, ચારિત્ર પણ એમાં એમાં શું થઈ ગયો? એમાં લીન થઈ ગયો. ચારિત્રનું નેચર છે લીન થવું. ભોગ ભોગવું, ભોગવવું, ભોગ ઉપભોગ નામનો ગુણ છે કે નહીં બોલો? તો ચલો આ પૂરું કરું છું. તત્વનું મનન, મિથ્યાત્વનું વમન, કષાયોનું શમન, ઇન્દ્રિયોનું દમન, સ્વરૂપમાં રમણતા, એ જ મોક્ષમાં ગમન. સમજાયું? બોલીએ એકવાર પાછું, બોલો. તત્વનું ફર્સ્ટ સ્ટેપ, ફર્સ્ટ સ્ટેપ, ફર્સ્ટ સ્ટેપ, ફર્સ્ટ સ્ટેપ, કે એ રનવે પર આવવું પડશે. હવે આવીને ઉભો રહે અને ચલાવે નહીં તો પણ નહીં ચાલે, ચલાવે પણ સ્પીડ ન પકડે તો પણ નહીં ચાલે, સ્પીડ પકડીને ચાલ્યા કરશે તો પણ નહીં ચાલે. આર યુ ગેટિંગ? શું થવું પડશે? ઉડવું પડશે. ભેદ જ્ઞાન ઉડી ગયો ને, તો છૂટો પડી ગયો ને, ઉપર આવી ગયો ને, ઉપર ઉઠી ગયો ને, તેનાથી ધરતીથી, એવી રીતના રાગથી, એકત્વ, મહત્વ, કર્તૃત્વ, ભોગતૃત્વ, શરીર આદિમાં અનાદિકાળથી જે મિથ્યા બુદ્ધિ ચાલી રહી હતી એ તૂટી ગઈ. પરણતીએ એની સાથે કનેક્શન તોડ્યું અને પોતાના સ્વભાવ સાથે કનેક્શન જોડ્યું. આ તોડવાની અને જોડવાની વાત છે. ક્યાં જોડીએ છે? જ્યાં તોડવાનું છે. આર યુ ગેટિંગ? ક્યાં જોડીએ છે? જ્યાં તોડવાનું છે. અને ક્યાં નથી જોડતા? જ્યાં જોડવાનું છે. એકવાર અહીંયા જોડો, એકવાર કનેક્શન જોડો અને જો સુખ, સુખ પછી આહલાદ, આનંદ પ્રચુર, એકલી અંદરમાં આનંદની ધારા એવી પ્રચુરપણે વર્તશે કે બહાર આવવાનું નામ નહીં લે, નામ નહીં લે. બરાબર કે નહીં બોલો? બોલો. તત્વનું હું બોલું છું, અડધું અડધું તમે બોલો. તત્વનું જોશથી એકવાર અવાજ. તત્વનું, મિથ્યાત્વનું, મિથ્યાત્વનું, કષાયોનું, આર યુ ગેટિંગ? મિથ્યાત્વનું વમન શ્રદ્ધા કરાવશે, કષાયોનું શમન ચારિત્ર કરાવશે. દેવ ડિવાઇડેડ અવર, એક થી ચાર ગુણસ્થાન શ્રદ્ધા, ને પાંચ થી આગળના બધા ગુણસ્થાન ચારિત્ર ડિપાર્ટમેન્ટ છે, અને જ્ઞાન તો સાથે છે જ. ખ્યાલ આવે છે? બરાબર. તો કષાયોનું શમન, ઇન્દ્રિયોનું દમન, ઇન્દ્રિયોનું દમન, ઇન્દ્રિયાદી નો વિકલ્પ તૂટી જશે ને, લક્ષ તૂટી જશે ને. બોલો. પાંચ ઇન્દ્રિય, પરમોદારિક શરીર, યોગ, બધું જ છે અરિયન પરમાત્માને, પણ ત્યાંથી છૂટી ગયા, ઉપયોગ ત્યાંથી છૂટી ગયો. બરાબર. ઇન્દ્રિયોનું દમન, અને આના ફળમાં શું થશે? સ્વરૂપમાં રમણ. અને આજ 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 ઉપાય છે મોક્ષમાં ગમન થવા. આના સિવાય બીજો એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. ખ્યાલ આવે છે? એકવાર એકવાર જે પાકેલું ફળ હોય ને, એના ઝાડ ઉપરથી, એના એના બ્રાન્ચ, એના ડીટીયાથી તૂટી જાય પછી એ જોડાય નહીં, ન જોડાય ને. એવી રીતના એકવાર એકવાર ભેદ જ્ઞાન તર્કથી, સમજણપૂર્વક, અભ્યાસપૂર્વક, સ્વાધ્યાયપૂર્વક એકવાર પોતાના સ્વભાવની અનુભૂતિ થઈ અને મિથ્યાત્વ અને એકત્વ જે પરમા હતું એનાથી તૂટ્યો, તો હવે ક્યારે પણ એ ભલે સંસારમાં રહે પણ એને એકત્વ થશે નહીં. તો આ રીતે આપણે થોડીક ચર્ચા, એક 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 મંગળ સૂત્રોમાં આપણે એક સૂત્ર એડ કર્યું આજે આજે. બરાબર. તો આપણા 15 થશે, ધીરે ધીરે થશે, પૂરા થશે, ચિંતા નહીં કરતા. 6-7 થઈ ગયું છે, આગળ વધશું અને એક એક ગાથા પણ આપણે લેતા જશું. નિજ નિધિ નિજ મે બતાઈ અનંત યુપ ખાલી હૈ ઇસકે લિયે જીના.